કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મસ્તુ મંગલમ. સુર અસુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતિ, કર્મને પ્રણમન કરું ધર્મ કરતા, તીર્થ શ્રી મહાવીરને વળી શેષ તીર્થંકર, અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તે ત્વને મુનિ જ્ઞાન દ્રગચારિત્ર તપવી રાચરણ સંયુક્તને, તે સર્વને સાથે તથા પ્રત્યેકને વંદુ વળી હું મનુષ્ય ક્ષેત્રે તથા અરહંતને, અરહંતને શિષ્યને નમસ્કરણ કરી. એ રીતે ગણધર અને અધ્યાપકોને સર્વ સાધુ સમૂહને તસુ શુદ્ધ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું હું સામ્યની, તેનાથી શિવ પ્રાપ્તિ બને. પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને.
અષ્ટાનિગા પર્વનો આજે ચોથો દિવસ છે. આજે આપણે માનુષોત્તર પર્વત અને નંદીશ્વર દ્વીપની સમુચ્ચય પૂજા આપણે લીધી હશે, તો એ જિનાલયોના આપણે ભાવથી વંદન કરીને અહીંયા જે પ્રવચન સારજી પરમાગમમાં કુનકુંદ આચાર્ય જેવા મહાસમર્થ આચાર્ય આપણને શું ઉપદેશ આપે છે એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. એમાં આપણે જ્ઞાન અધિકારની ચર્ચા ગઈકાલે શરૂ કરી છે. આપણે જોયું છે કુનકુંદ આચાર્ય ભગવાન આ શાસ્ત્રનો મર્મ શું કહેવા માંગે છે, કે જે શુદ્ધ દર્શન જ્ઞાન એવું પવિત્ર આશ્રમ હું પામું જેનાથી મને સામ્યની પ્રાપ્તિ થાય અને સામ્યથી સુખ પ્રગટ થાય. સુખને પ્રગટ કરવું એ મૂળભૂત પ્રયોજન છે. એ સુખ કેવી રીતના પ્રગટ થશે, કે પોતાના શુદ્ધ ઉપયોગ એટલે કે પોતાના શુદ્ધ આત્મામાં લીન થવાથી ચારિત્ર પ્રગટ થશે. તે ચારિત્ર જ સામ્ય છે અને તે જ ધર્મ છે. એનાથી જીવને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે. આપણે ગઈકાલે 19મી ગાથા જોઈ હતી કે જે આગળના અધિકારોનો બેઝ બનાવે છે, તો એ જે શુદ્ધોપયોગના પ્રભાવથી જે સ્વયંભૂ જીવે જ્ઞાન અને સુખ પ્રગટ કર્યું, તો કેવી રીતના પ્રગટ કર્યું છે, કે શુદ્ધોપયોગના પ્રભાવથી તેમણે ઘાતી કર્મનો નાશ કર્યો, અનહદ વીર્યને પ્રગટ કર્યું, અધિક પ્રકાશ એટલે કેવળ જ્ઞાન એમને ઉત્પન્ન થયું, અને ઇન્દ્રિય અતીત થયા છે, અને એવા સર્વ આત્માઓ જ્ઞાન અને સુખને પ્રાપ્ત કરે છે. તો એ જ્ઞાનને કેવું પ્રાપ્ત કરે છે એની ચર્ચા આપણે શરૂ કરી. અને આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણે જોયું, આજે સુખ અધિકાર પૂરો થયો ને, એમાં જે છેલ્લી 68મી ગાથા છે એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સુખ અધિકારને પણ આજે સમરાઈઝ કર્યો. જો એક મિનિટ એને પણ જોઈ લઈએ, 68મી ગાથાનો ટીકાનો અંશ છેલ્લો કાઢજો, પેજ 118 છે મારી બુકમાં. જો ભાવાર્થ જોઈએ છે, સિદ્ધ ભગવાન કોઈ બાહ્ય કારણની અપેક્ષા વિના પોતાની મેળે જ, આપણે જોયું ને 19માં સ્વયંભૂ, સ્વયંભૂ જીવે પોતાની મેળે જ સ્વપર પ્રકાશક જ્ઞાન રૂપ છે. કેવા છે? જ્ઞાન અને આનંદ રૂપ થયા છે એમ ત્યાં લખ્યું ને 19મી ગાથામાં. જો આચાર્ય ભગવાનની એલર્ટનેસ કેટલી હશે કે 19મી ગાથામાં જે લખી આવ્યા એને જ અહીંયા આખું કનેક્ટ કરે છે કે નહીં. હા, કોઈ પણ ગાથાઓ કે કોઈ પણ શબ્દ આચાર્ય ભગવાનની ટીકાઓમાં એમ જ ના આવ્યા હોય કે ચલો બહુ ભાવમાં આવીને એમણે લખી નાખ્યા, એવું ના હોય. હંમેશા કંઈક ને કંઈક આગળ પાછળનું કનેક્શન હોય જ, જે આપણે આવી રીતના કોરિલેટ કરી શકીએ. તો જો સ્વપર પ્રકાશક જ્ઞાન રૂપ છે, અનંત આત્મિક આનંદ રૂપ છે અને અચિંત્ય દિવ્યતા રૂપ છે. સિદ્ધ ભગવાન જેવો જ સર્વ જીવનો સ્વભાવ છે, તેથી સુખાર્થી જીવો વિષયાભિલંબી ભાવ છોડીને નિરાલંબી પરમાત્મ સ્વભાવને પરિણમો. અને આ આ કેવો સ્વભાવ છે જીવનો? કે આનંદ સ્વભાવ છે. જે આનંદ અધિકાર પૂરો કર્યો, ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આનંદની વાત કરી, આપણે જ્ઞાનમાં આવી જઈએ ફરીથી કે કેવા જ્ઞાનની વાત અહીંયા ચાલે છે. તો અરિયંત ભગવાન, સિદ્ધ ભગવાને કેવળ જ્ઞાનને પ્રગટ કર્યું છે. જો ફરીથી એકવાર બહુ હાઈ લેવલ પર આપણે રિવિઝન કરીએ, અને આજે બી આપણે ઘણી ગાથાઓ લેવાની છે. આ અધિકાર 21-52 ગાથા સુધીનો છે. આપણે ગઈકાલે 16 ગાથા લીધી હતી, 21-36. આજે 37-52 સુધી આપણે આજે પૂરી કરવી છે. તો જો જે જ્ઞાન રૂપે પરિણમેલા છે એ જીવ કેવા છે? 21મી ગાથામાં કે પ્રત્યક્ષ છે, જેમને સર્વ દ્રવ્ય પર્યાય, જેમને બધા જ દ્રવ્ય પર્યાયો પ્રત્યક્ષ થઈ ગયા છે અને એવા જ્ઞાનને પરિણમ્યા છે. અને હવે એ અવગ્રહ ઇયાદિ ક્રમ રૂપે નથી જાણતા, પ્રત્યક્ષ છે અને અક્રમ રૂપે બધા જ પદાર્થોને જાણે છે. તો કેટલા પદાર્થોને જાણે છે? જો આપણે આ થોડું સ્કીપ કરી આવો 23મી ગાથા. કેટલા પદાર્થને જાણે છે? કે જો જીવ દ્રવ્ય છે તે જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન છે તે જ્ઞેય પ્રમાણ છે, અને જ્ઞેય કેટલું છે? કે લોકાલોક પ્રમાણ જ્ઞેય છે. અને એ સર્વને, સર્વગત એટલે કે સર્વને કેવળ જ્ઞાની ભગવાન જાણે છે. કેવી રીતના જાણે છે? આપણે ગઈકાલે થોડો એનો ભાવ પણ જોયો હતો કે એક સમયમાં યુગપદ પ્રત્યક્ષ હાથમાં રાખેલા આમળાની જેમ, અમૃતચંદ્રાચાર્યનું ઉદાહરણ છે કે જેવી રીતના હાથમાં આમળો રાખેલો હોય તો કેવું પ્રત્યક્ષ દેખાય છે, દેખાય છે ને? એવી રીતના કેવળ જ્ઞાની ભગવાનને અહીં બેઠા બેઠા જ અમેરિકા અને દેવલોકની ને નરકની ને બધી જ વસ્તુઓ જાણે આમ સાક્ષાત દેખાય છે. જો એટલું ક્લિયર એમનું જ્ઞાન ન હોય તો પછી એમના જ્ઞાનની દિવ્યતા શું કહેવાય? આજે જેવી ગાથા આવશે, જોજો આપણને આજની 3 ગાથાઓ છે ને ક્રમબદ્ધ પર્યાયની, એમાં આવશે. એટલે શું કહેવા માંગે છે કે વિશ્વના દરેક પદાર્થો, એના અનંત ગુણો, એની અનંત પર્યાયો અને દરેક પર્યાયના ભૂત ભવિષ્ય વર્તમાન બધા જ કાળની અવસ્થાઓ, એના અવિભાગ પ્રતિચ્છેદ, એમાં થતી ષડગુણહાની વૃદ્ધિ, એ બધું જ કેવળ જ્ઞાની ભગવાનને સાક્ષાત પ્રત્યક્ષ દેખાય છે. આજે એક બહુ સરસ ઉદાહરણ મને જરાક સાંભળવામાં આવ્યું. ઉદાહરણ તો છે આપણી આજની ગાથાઓને રિલેટેડ, પણ એને હું હમણાં જ કહી દઉં કેમ કે આ કનેક્શન ઓલું સાક્ષાત પ્રત્યક્ષ છે ને એની સાથે છે. જેવી રીતના આપણને ખ્યાલ છે નેમિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે 12 વર્ષ પછી દ્વારકા બળશે. તો 12 વર્ષ પછી બળશે એ આપણને છદ્મસ્ત જીવોને કેવું છે કે અરે હજી તો ભવિષ્યમાં બળશે? કેવું છે આપણને કે ભવિષ્યમાં બળશે? આખી સ્ટોરી આવે છે ને કે કૃષ્ણ અને બલરામ એમના માતા પિતાને રથ પર બેસાડે છે અને પોતે રથ ખેંચે છે, પણ એનું એક ડગલું પણ આગળ વધી શકતા નથી. ત્યાં દિવ્ય ધ્વનિ થાય છે એટલે આકાશમાંથી આકાશવાણી થાય છે. દેવો આકાશમાંથી કહે છે કે ભાઈ છોડી દો, તમારા બે સિવાય કોઈ બહાર નહીં નીકળી શકે, એટલે તમે બહાર નીકળી જાઓ, તમે છોડી દો. બોલો, દેવો આ જે નારાયણ પ્રતિનારાયણ હોય ને, દેવો જેની રક્ષા કરતા હતા પહેલા, હવે એ દેવો આકાશવાણી કરવા આવ્યા તો બચાવવા કેમ ન આવ્યા? બચાવી જ લેવા જોઈએ ને. જો જે કાળે જે થનાર છે ને એવું થાય છે, બાકી એક ડગલું આગળ પાછળ કોઈનું કઈ ચાલતું નથી. મારે કેવું તો શું છે કે આપણને એ હજી ભવિષ્યની ઘટના દેખાય છે, પણ કેવળ જ્ઞાની ભગવાનને તો સાક્ષાત જાણે હમણાં રથમાં બેસીને જોતતા ન હોય, એ પુશ ન કરતા હોય એવું નથી દેખાતું, દેખાય છે કે નહીં? હવે ચલો ફાસ્ટ ફોરવર્ડ કરો 12 વર્ષ, અને જયારે એકચ્યુઅલી એ ઘટના બની રહી છે, એકચ્યુઅલી એ ઘટના અહીંયા વર્તમાનમાં બની રહી છે, ત્યારે ભગવાનને કેવી દેખાય છે? અરે ત્યારે પણ સાક્ષાત એવી જ દેખાય છે જેવી પહેલા દેખાતી હતી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો એ સ્ટોરીમાંથી બહાર નીકળીને આપણા જીવનમાં આવો, આપણા જીવનના જે 25-50 વર્ષો ગયા આપણા બધાના, તો આપણને ભૂતકાળની ઘટનાઓ કેવી છે કે આપણને તો ખ્યાલ છે ને, સ્મરણમાં છે ને, જાણે એક સ્ટોરી ચાલતી હોય, એક પિક્ચર ચાલતું હોય, અને પિક્ચરમાં આપણે અત્યારના વર્તમાનમાં છે ભૂતકાળની ઘટનાઓ આપણને ખબર છે. કોઈ નવું પિક્ચર જોવા જઈએ, સમજો, જે પહેલા જોયું નથી, તો વર્તમાનમાં આપણે આવ્યા પણ એની આગળની સ્ટોરી, પાછળની સ્ટોરી આપણને ખબર છે ને, આગળ શું થશે હજી ખબર નથી, પણ પાછળનું ખબર છે કે નહીં? હવે પાછળનું ખબર નથી પણ પિક્ચર તો પૂરું છે કે નહીં? થવાનું તો એમ જ છે કે નહીં પિક્ચરમાં? હવે જેણે પિક્ચર જોયેલું છે એને તો આખી સ્ટોરી ખબર છે ને, એને તો ખબર છે કે નહીં આખી સ્ટોરી? હવે આપણા બધાનું જીવન કેવું છે? એક પિક્ચર જેવું છે, જે પિક્ચરમાં આપણે પોતે જ એક કેરેક્ટર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ પિક્ચરમાં આગળની શું કથા થવાની છે આપણને ખબર નથી, પણ કેવળ જ્ઞાની ભગવાનને તો ખ્યાલ છે ને, એમને તો સાક્ષાત દેખાય છે આગળ શું થવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? થોડું ભાવભાષણ આનું કરજો. અને કેટલા આપણે આમ નિરાત, આ બધું આપણા ટેન્શન છૂટી જાય, ક્યારે આનું શું થશે, ઓલાનું શું થશે, આમ શું કરશું, તેમ શું કરશું, થવા યોગ્ય થાય છે, બધા ટેન્શન ખતમ. ઘરમાં બાય આવશે કે નહીં, આ બિઝનેસમાં આમ ફાયદો થશે કે નહીં, આ માર્કેટ ઉપર જશે કે નીચે જશે, આમ થશે કે તેમ થશે, થવા યોગ્ય થાય છે, ટેન્શન લેવાનું જ નહીં. કેમ કે જો આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે ને, પેલા ભભૂતમલજી ભંડારી બેંગ્લોરમાં જયારે મંદિર બન્યું, તો એ ભભૂતમલજી ભંડારીએ 4 લાખ રૂપિયા ડોનેશન આપ્યું, અને એમની પાસે કંઈક કેટલા અમુક 40 લાખનું સ્ટીલ હતું, અને એ પંચકલ્યાણક વખતે એટલા દિવસ એમણે ધંધો ન કર્યો, કેમ કે પંચકલ્યાણકના ભાવોમાં હતા, તો ઓલું ગોડાઉનમાં પડેલું હતું, અને એનું શું થયું, એનો ભાવ વધી ગયો, અને ભાવ વધી ગયો તો જેટલું ડોનેશન કર્યું તો એનાથી વધારે તો ફાયદો થયો. ખ્યાલ આવે છે કે નહીં? હા, એટલે જો થવા યોગ્ય એવું હોય કે આપણને ફાયદો થવાનો હોય તો આમે થાય છે, અને જો ન થવાનો હોય ને તો ગમે તેટલી મહેનત કરો ને તો કાંઈ થતું જ નથી. તો કહેવાનો મતલબ શું છે મારો, કે આપણે જાણતા નથી, આપણી કથા, આપણું પિક્ચર આપણે જોયું નથી, પણ કેવળ જ્ઞાની ભગવાનને તો સાક્ષાત છે. સાક્ષાત છે કે નહીં? એમને આપણા જીવનની બધી આગળ પાછળની ઘટનાઓ બધી ખબર છે, ઇવન ટુ ધેટ એક્સટેન્ટ કે સમ્યક દર્શન કરવાનો પણ પ્રેશર નહીં લેવાનું, એનું પણ પ્રેશર નહીં લેવાનું, એનું ટેન્શન નહીં લેવાનું, કેમ કે કેવળ જ્ઞાનમાં એ બી ઝલકે છે ને. હા, પણ એનો મતલબ એમ નહીં કે પુરુષાર્થ છોડીને બેસી ગયા. ટેન્શન નહીં લેવાનું, આપણે તો આપણા મસ્તીમાં, આપણા આપણે આનંદ માટે, આપણા મજા માટે આ શાસ્ત્ર સ્વાધ્યાય કરો. પોતાના આત્માને જાણે કંઈક નવીન વસ્તુ જાણતા હોય એ જાતના કુતૂહલથી તમે એને સમજવાની કોશિશ કરો, અને અંદરથી જે આપણને આહલાદ થાય છે કે અરે આ તો આત્મા આવો છે, આમાં જો આવી શક્તિ છે, આવી શક્તિ છે, એ આહલાદ છે ને, એનો એ આપણને ઇન્ડિકેટ કરે છે કે આપણા મિથ્યાત્વના આવરણ તૂટતા જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને પછી એમાં જ અંદર પોતાના આત્માનો અનુભવ જીવને થઈ જાય છે. ચાલો આગળ વધીએ કે કેવળ જ્ઞાન કેવું છે, કે લોકાલોક પ્રમાણ દરેક પદાર્થને જાણે છે. હવે એમાં આપણે 2-4 વસ્તુઓ જોઈ હતી કે કેવળ જ્ઞાનની વિશેષતાઓ આપણે જોઈ હતી. એક પોઈન્ટ એ જોયો હતો કે જ્ઞાન અને આત્મા સરખા છે કે ઓછા વધારે છે, તો શું કન્ક્લુઝન કાઢ્યું આચાર્ય ભગવાને લોજિકથી, કે જો જ્ઞાન વધારે હોય તો એ જીવ દ્રવ્ય વગરનું જ્ઞાન થઈ જાય તો એવું તો બને નહીં, અને જ્ઞાન ઓછું હોય તો ત્યાં જીવ દ્રવ્ય જ્ઞાન વગરનું થઈ જાય તો એમ પણ ન બને, તો બધા સરખા છે. હવે સરખા છે તો બે સેમ જ છે કે જુદા જુદા છે? જ્ઞાન એ જ આત્મા છે કે એમાં કંઈ ફરક પણ છે? કે ના, ફરક બી છે. ફરક કેવી રીતના છે? કે જ્ઞાન તો એક જ ગુણ છે, અને આત્મા કેવો છે કે અનંત ગુણોનો સમૂહ એવો ગુણી પદાર્થ છે. તો પછી જ્ઞાન તે આત્મા કેમ કીધું? કેમ કે જ્ઞાન તે આત્માનું લક્ષણ છે. બરાબર, એવી રીતના આપણે એક આખો પોઈન્ટ જોયો હતો. થોડો આગળ આવી જાઓ, આપણે આગળ જઈએ. હા, પછી આપણે એ જોયું હતું કે આ જ્ઞાન કેવી રીતના પદાર્થને જાણે છે કે પર પદાર્થોને જાણે પણ છે કે નથી જાણતું. તો આપણે એક અપેક્ષાથી જોયું હતું, પેલું ઇન્દ્રનીલ મણીનું ઉદાહરણ હતું કે દૂધમાં ઇન્દ્રનીલ મણી નાખ્યું હોય તો આખું દૂધ કેવું થઈ જાય કે બ્લુ થઈ જાય. તો એ દૂધ બ્લુ દેખાય છે પણ ખરેખર દૂધ બ્લુ નથી, ત્યાં તો એ ઇન્દ્રનીલ મણીની આભા જ બ્લુ છે. એવી જ રીતે જીવનું જ્ઞાન કોઈ પદાર્થોમાં ઘૂસી જતું નથી અને પદાર્થો જીવના જ્ઞાનમાં ઘૂસી જતા નથી. પદાર્થો એની જગ્યાએ છે, જ્ઞાન એની જગ્યાએ છે, પણ તો પણ જ્ઞાનમાં તે પદાર્થોનું સ્વરૂપ વ્યાપે છે, ભાસે છે. ખ્યાલ આવે ને? એ પદાર્થનું કેવું સ્વરૂપ છે એ જ્ઞાનમાં જણાઈ જાય છે. એટલે એમ કહેવાય છે કે એક અપેક્ષાથી એમ કહેવાય કે આત્મા આખા લોકાલોકમાં વ્યાપેલો છે, આત્મા લોકાલોકમાં વ્યાપેલો છે, પણ ખરેખર આત્મા ક્યાંય બધે જતો નથી. તો આત્મા ક્યાં છે કે એ તો એની સત્તામાં જ છે. એટલે આત્મા ખરેખર લોકાલોકમાં છે જ નહીં, આત્મા તો આત્મામાં છે. બે રીતે કહેવાની અપેક્ષાઓ છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો એક અપેક્ષાથી એમ કહેવાય કે આત્મા પર પદાર્થને જાણે છે, કેમ કે પર પદાર્થ એ જ્ઞાનનો વિષય બને છે. પણ બીજી અપેક્ષાએ એ પર પદાર્થ આત્મામાં ઘૂસી ગયા નથી, તો આ તો આત્માના જ જ્ઞાનાકાર રૂપે એવી શક્તિ છે કે પર પદાર્થો એમાં ઝલકી જાય છે. એટલે જ્ઞાનાકાર રૂપે એ પર પદાર્થને જાણતો જ નથી, પોતાના જ્ઞાનને જ જાણે છે. ખ્યાલ આવે? બંને રીતે કહેવાની અપેક્ષા છે. ચલો આગળ આવીએ. પછી એક ટોપિક હતો કે શ્રુત જ્ઞાની કોને કહેવાય. જેવી રીતના કેવલ જ્ઞાની ભગવાન પોતાના કેવલ જ્ઞાનથી પોતાના આત્માને જ જાણે છે, એવી રીતના જે જ્ઞાની ધર્માત્માઓ છે એ પોતાના શ્રુત જ્ઞાનથી પોતાના આત્માને જ જાણે છે. તો જે પોતાના આત્માને જાણે છે એને શ્રુત કેવડી કહી દીધા. શ્રુત કેવડી અને સાક્ષાત કેવડીમાં કઈ ફરક નથી, એ જાતની અપેક્ષા અહીંયા કહી. ખ્યાલ આવ્યો કે નહીં? પછી બીજી રીતે કીધું કે સાક્ષાત કેવડી ને શ્રુત કેવડીમાં કઈ ફરક નથી, તો મંદ જ્ઞાની ને કેવલ જ્ઞાનમાં કઈ ફરક નહીં કે? ના ના, એમ નહીં. એ ભલે આત્માને જાણવાની અપેક્ષા એ બેઉ સમાન છે. બાકી જે શાસ્ત્રના જ્ઞાતા છે, જે દિવ્ય ધ્વનિ દ્વારા 12 અંગની વાત આવી છે, એના જે જ્ઞાતા છે એને ખરેખર શ્રુત કેવડી કહેવાય છે. બરાબર? એ પોઈન્ટ પણ અહીંયા આપણે જોયો ગઈકાલે. હવે ચલો આજનો વિષય આપણે શરૂ કરીએ છે 37મી ગાથાથી. જો છેલ્લે 36મી ગાથામાં શું કહ્યું કે જે જ્ઞાન છે તે જીવ દ્રવ્યમાં છે, અને પર પદાર્થ કેવું છે કે પર પદાર્થ ત્રિધા છે. ત્રિધા એટલે કે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં. પર પદાર્થ એટલે ઇન જનરલ દ્રવ્ય. દ્રવ્ય ત્રિધા છે અને જ્ઞાન તે જીવ દ્રવ્યમાં છે. તો આ દ્રવ્ય એટલે કે આ જ્ઞાન એ પર પદાર્થને એ ત્રણેય કાળ સહિત આખું જાણી લે છે. કેમ કે પર પદાર્થ પણ પરિણામ સંયુક્ત છે અને આત્મા પણ પરિણામ સંયુક્ત છે. એટલે કે આ દ્રવ્ય જાણે છે કે ગુણ જાણે છે કે પર્યાય જાણે. જો એક ટોપિક એ પણ આપણે આવ્યો હતો ને ગઈકાલે, કે આ કેવલ જ્ઞાન છે એ કેવલ જ્ઞાનમાં લોકાલોક જણાય છે. તો કેવલ જ્ઞાન કંઈક જુદું છે, જ્ઞાન કંઈક જુદું છે અને આત્મા કંઈક જુદો છે કે ના? એમ નથી. જ્ઞાનને આત્મામાં ભેદ અપેક્ષાથી જોઈએ તો બે જુદા છે, એક ગુણ છે ને એક ગુણી છે. બાકી ખરેખર જ્ઞાન આત્મા જ છે. એટલે આત્મા જ્ઞાનથી જાણે છે એવું સાધન, એવું એમાં સાધન અને સાધ્યનો ભેદ નથી. ખ્યાલ આવે ને? કે હું હાથથી આ વસ્તુને ઉપાડું છું તો હું જુદો થયો ને, હું આત્મા, હું વ્યક્તિ જુદો થયો, હાથ જુદો થયો, એવો અહીંયા ભેદ નથી. અહીંયા તો કેવું છે કે આત્માને જ્ઞાન એક રૂપ જ છે. એક રૂપ જ હોવાથી જ્ઞાનથી જાણે છે કહો કે આત્મા જ જાણે છે એમ કહો, બે એક જ વસ્તુ છે. ખ્યાલ આવ્યો ને? એ આપણે પોઈન્ટ ગઈકાલે જોયો હતો. એનો મતલબ શું થયો કે જીવ આ પર પદાર્થને ત્રણેય કાળ સહિત જાણે છે. બરાબર? ત્રિધા જાણે છે એમ કહ્યું 36મી ગાથામાં. ચલો હવે 37મા આપણે આવ્યો. તો હવે દ્રવ્યોના અતીત અને અનાગત પર્યાયો તાત્કાલિક પર્યાયની માફક પૃથકપણે જ્ઞાનમાં વર્તે છે એમ સમજાવે છે. કે કેવલ જ્ઞાનમાં ત્રણેય કાળની પર્યાયો સાક્ષાત જણાય છે એમ અહીંયા સમજાવે છે. જો ગાથા, તે દ્રવ્યના, તે દ્રવ્ય એટલે કોઈ બી દ્રવ્યના સદભૂત અસદભૂત પર્યાયો સૌ વર્તતા, તત્કાળના પર્યાય જેમ વિશેષ પૂર્વક જ્ઞાન. જેવી રીતના કોઈક દ્રવ્યની તત્કાળની પર્યાય, વર્તમાનની પર્યાય વર્તમાનમાં મોજૂદ છે ને, હાજરા હજુર, સમજો આ વસ્તુ છે, એને મેં આમ આકાશમાં ઉડાવી, આકાશમાં ઉડાવી તો પહેલા સમય મારા હાથમાં હતી, બીજા સમય જરાક ઉપર હતી, ત્રીજા સમય હજી ઉપર હતી, ચોથા સમય હજી ઉપર હતી, પાંચમા સમય નીચે આવી, છઠ્ઠે નીચે આવી, સાતમા મારા હાથમાં પાછી આવી ગઈ. તો આ સાત સમયમાં આ વસ્તુમાં સાક્ષાત જે પરિણમન થયું, તો એ તો એ સમયે એ ભૂમિકામાં છે ને, એ વસ્તુ તો એ સમયે એ જગ્યાએ છે. અને ભૂત ભવિષ્યની પર્યાયો, ભૂતકાળની જે પર્યાય હતી, જે સમજો પહેલા સમય મારા હાથમાં હતી, વર્તમાનમાં ત્રીજો સમય છે એમ સમજો, તો આકાશમાં છે. તો પહેલા સમય મારા હાથમાં હતી અને સાતમા સમય પાછી મારા હાથમાં છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો પહેલો અને સાતમા સમય તો હમણાં મોજૂદ નથી ને, હમણાં તો ત્રીજો સમય મોજૂદ છે. તો ત્રીજા સમયની પર્યાય સદભૂત છે, ખ્યાલ આવ્યો કે નહીં? સદભૂત એટલે એ મોજૂદ છે, વર્તમાન છે. અને ભૂત ભવિષ્યની પર્યાય કેવી છે? કે તો છે જ નહીં, એ તો છે જ નહીં, અસદભૂત છે. તો કેવડી ભગવાન કોને જાણે છે? કે ત્રણેય કાળની પર્યાયોને જાણે છે, ભૂતકાળની પર્યાયોને પણ જાણે છે જે અસદભૂત છે એને પણ, વર્તમાનને પણ જાણે છે અને ભવિષ્યને પણ જાણે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો એક બીજો પોઈન્ટ મારે કેવો છે, આપણે તો મતિશુદ્ધ જ્ઞાની છે બરાબર, પણ અવધિ મન પર્યાય જ્ઞાની જીવો હોય ને, એ અવધિ અને મન પર્યાય જ્ઞાનમાં પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા હોય, મર્યાદા હોય એટલે કે એમને અમુક દ્રવ્ય જ જણાય, અમુક ક્ષેત્ર સુધીનું જ જણાય, અમુક કાળનું જણાય અને અમુક ભાવો જ જણાય. આપણે તો કાળ જોવો છે અહીંયા, કેમ કે કેવળ જ્ઞાનની વાત ચાલે છે. એટલે અવધિ મન પર્યાય જ્ઞાનીને પણ ભૂત ભવિષ્ય કાળની અમુક સીમા સુધી જણાય છે. બોલો, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કે અવધિ જ્ઞાની જીવને સમજો કે મારા વિશે ઉપયોગ મૂકે તો મારા ભવિષ્યમાં શું થવાનું છે અવધિ જ્ઞાનીને જણાઈ જાય, ખ્યાલ આવે છે કે નહીં? ભવિષ્યની ઘટના જે અત્યારના તો ઘટી જ નથી મારા જીવનમાં, પણ જો અવધિ જ્ઞાન જેવા તુચ્છ જ્ઞાનમાં પણ જણાય છે તો કેવળ જ્ઞાનમાં તો કેવી દિવ્યતા હોવી જોઈએ, ખ્યાલ આવે છે ને? બીજું તમે જાણ્યું હશે, એટલે આપણે કોમન વાત ચાલે કે સમોશરણમાં આપણે જઈએ તો ભગવાનનું જે ભામંડળ હોય ને, એ ભામંડળમાં શું જણાય? સાત ભવ જણાય છે કે આ જીવના ત્રણ ભવ ભૂતકાળના, વર્તમાનનો ભવ અને ત્રણ ભવ ભવિષ્યના, એ સાત ભવ જણાય છે. તો સાત ભવ ફિક્સ તો હોવા જોઈએ ને, તો જણાય, નહીં તો કેવી રીતના જણાય? તો આ ભામંડળ જીવ છે કે પૂતગલ છે? એ તો પૂતગલની રચના છે ને, એ તો એક ભગવાનનો અતિશય છે ને, એક જાતની પૂતગલ રૂપ રચના છે. એમાં પણ જો જીવના સાત ભવ ઝલકે છે તો પછી કેવળ જ્ઞાનની કેવી દિવ્યતા હોવી જોઈએ, ખ્યાલ આવે છે કે નહીં? અરે જે જ્ઞાનને સાક્ષાત જિનેન્દ્ર ભગવાન ધરે છે, કોઈ યોદ્ધા હોય ને મોટો, સમજો મોટી સેના હોય, તો જે પાયદળ હોય ને, જે સૈનિકો હોય એના હાથમાં શું હોય? કે કોઈ સાધારણ ભાલો હોય, કે કઈ સાધારણ તલવાર આદિ હોય, કોઈ સાધારણ હથિયાર હોય એના હાથમાં. અને રાજાના હાથમાં શું હોય? કે કોઈક તો પ્રકારના દિવ્ય શસ્ત્ર હોય ને, એ સમજો ઓલો જે જે સૈનિક હોય એનું તીર કામઠું હોય, તો એનું જે ઓલું કામઠું હોય ને એ શેનું બનેલું હોય? અરે મામૂલી લાકડાનું કે એવું કંઈક બનેલું હોય, એને શું વિશેષતા હોય? અને જે રાજા હોય એનું શેનું બનેલું હોય? અને જે પદ્મપુરાણ જેવા કોઈ રામચંદ્રજી કે એવું હોય, તો એના ઓલાને શું કહેવાય છે ખબર? નંદ્યાવર્ત, ધનુષ, એના ધનુષને કોઈ ઉપાડી ન શકે. સ્વયંવરમાં આટલા બધા રાજાઓ આવ્યા હતા, સીતાજીના સ્વયંવરમાં કોઈ એ નંદ્યાવર્તને ઉપાડી ન શક્યું, ખાલી રામચંદ્રજી જ ઉપાડી શક્યા. અને ઓલું એને ઓલું ચડાવ્યું દોરી, એટલે એમનું ધનુષ કેવું હોય, ખ્યાલ આવે છે ને? ત્રણ ખંડના અધિપતિઓ ચક્રવર્તી, અર્ધ ચક્રવર્તી, તો એની પાસે હથિયાર શું હોય? અરે સુદર્શન ચક્ર હોય. એ સુદર્શન ચક્રને બીજું કોઈ ધારી ન શકે, જે ત્રિખંડી કે છ ખંડી જ ધારી શકે, ચક્રવર્તી કે અર્ધ ચક્રવર્તી, ખ્યાલ આવે છે કે નહીં? તો જે જ્ઞાનને જિનેન્દ્ર ભગવાન ધારણ કરે છે એ જ્ઞાન કેવું હોવું જોઈએ? આપણે લખો જે જ્ઞાન હોય એ કઈ, આપણું જ્ઞાન કેવું હોય? જાણે ઓલા સૈનિકો હોય ને પાયદળના, હથિયાર કેવા હોય? સાધારણ. આપણા જ્ઞાન એવા હોય તો જિનેન્દ્ર ભગવાનનું જ્ઞાન કેવું હશે? અરે કેવળ જ્ઞાન કેવું હશે નો વિચાર તો આપણે કરી શકીએ છીએ કે નહીં? તો જો કેવળ જ્ઞાન સદભૂત અને અસદભૂત બધી પર્યાયોને જાણે છે. ચલો આગળ વધીએ. હવે પ્રશ્ન ઉભો થાય ને કે જો સદભૂત અને અસદભૂત બધાને જાણે છે તો અસદભૂત પર્યાયો તો છે જ નહીં, તો કેવી રીતના જાણે છે? તો એ તો એમ થયું ને કે જાણે ખોટું ખોટું જાણે છે, ખોટું ખોટું જાણે છે. એમ થયું ને કે જે વસ્તુ છે જ નહીં એને પણ કોઈ જાણે તો શેખ ચિલ્લી જેવો ન કહેવાય. ખ્યાલ આવે ને, શેખ ચિલ્લીની સ્ટોરી બધાને ખબર હશે ને કે ઇમેજિનેશનમાં કંઈક કંઈક ક્રિએટ કરી નાખે કે જે વસ્તુ એકચ્યુઅલી હયાત જ નથી. તો એને પણ જાણે તો કેવડી ભગવાન પણ એવા જ ન કહેવાય કે ના એવા ન કહેવાય? કેવી રીતના? જો 38મી ગાથા જો, જે પર્યાયો અણજાણ છે વળી જન્મીને પ્રવિનષ્ટ છે. અણજાણ એટલે કે ભવિષ્યની, હજી જાણવામાં આવી નથી, અને જન્મીને પ્રવિનષ્ટ છે કે જે નાશ થઈ ગયો છે. તે સૌ અસદભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. એ બધી પર્યાયો પણ કેવળ જ્ઞાની ભગવાનની કેવી છે કે એમના જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, અત્યારના મોજૂદ છે. ઇમેજિન કરો, આપણે જો એક્ઝામ્પલ લીધું ને પહેલા કે આપણે આને ઉછાળ્યું, તો આપણને તો એની વર્તમાન પ્રેઝન્ટ મોમેન્ટ જ દેખાય છે ને. કેવળ જ્ઞાની ભગવાનની આખી ટ્રેજેક્ટરી દેખાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો આપણે ભલે એક એક સમયમાં ઉપર ઉપર કરતા ગયા, કેવળ જ્ઞાની ભગવાન તો આખું જાણે છે અને આખું પ્રત્યક્ષવત જાણે છે. એક વિચાર કરો કે કેવળ જ્ઞાનમાં તો ત્રણેય કાળની પર્યાયો એક સાથે જણાઈ ગઈ, બરાબર, એક જ સમયમાં જણાઈ. તો વર્તમાન સમયમાં જે જાણ્યું અને નેક્સ્ટ સમયમાં જાણ્યું, એમાં શું ફરક પડ્યો? કઈ ફરક ના પડ્યો ને. જે ટ્રેજેક્ટરી પહેલા સમય જાણી તો બીજા સમય પણ એ જ જાણશે કે નહીં? કેમ કે એને એ જ થવાનું છે, એમાં તો કઈ આગુ પાછું થવાનું નથી. કઈ એવું નથી ને કે ચલો આ સમય જાણ્યું પણ કદાચ કંઈક પોસિબિલિટી છે કે કંઈક બદલાઈ જાય તો નેક્સ્ટ સમય કંઈક બીજું જાણે, એવું પોસિબલ છે કે નહીં? કે ક્યારેય પોસિબલ નથી. કેમ કે જે ઘટનાઓ ઘટવાની છે એ જ ઘટનાઓને કેવળ જ્ઞાનમાં જાણે છે. તો મારો પ્રશ્ન છે કે તો ઇઝ ધેર નો ડિફરન્સ એટ ઓલ? ખ્યાલ આવે છે કે? હા, જો એ જે રેફરન્સ પોઈન્ટ જે છે, એ રેફરન્સ પોઈન્ટ છે કે આ વર્તમાન છે, આ ભૂત છે ને આ ભવિષ્ય છે. બસ એ રેફરન્સ પોઈન્ટ ખાલી બદલાયા કરે છે કે હવે આ વર્તમાન છે અને આ ભૂત અને આ ભવિષ્ય છે, એના પછી આ વર્તમાન છે. પણ એમને તો આખી વસ્તુ પહેલા જ જણાઈ ગઈ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે જોયું કે એમની ભૂત ભવિષ્યની પર્યાયો પણ એમને જણાય છે. હવે આગળ આવો 39. તો જો એમાં 39 ગાથામાં એમ કહે છે કે જો અવિદ્યમાન પર્યાયોને કેવળ જ્ઞાન ન જાણે તો એને દિવ્ય કોણ કહે? જો આપણે ગાથા વાંચીએ, જ્ઞાને અજાત વિનષ્ટ, અજાત એટલે જન્મી જ નથી, વિનષ્ટ એટલે નાશ થઈ ગઈ છે. જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા નવ હોય જો તો જ્ઞાનને એ દિવ્ય કોણ કહે ભલા? આપણે પણ વિચાર કરીએ, આપણા જે મંદ બુદ્ધિ જીવો એને પણ આપણે કહીએ કે ભાઈ આ પ્રવચન સારજી છે, આપણે હજી કેટલા દિવસ ચલાવશું? સમજો, નંદીશ્વર દીપના જે આજે અષ્ટાનિકા પર્વ હજી કેટલા દિવસ ચાલશે? તો આપણને પણ ખ્યાલ છે ને કે હજી આજે ચોથો દિવસ છે, ચાર દિવસ બાકી છે. એ ચાર દિવસમાં કઈ પૂજા લેવાની છે આપણને ખ્યાલ છે કે નહીં? આપણે ખબર છે ને કે આપણે આવતીકાલે આ પૂર્વ દિશાના જૈન મંદિરોની પૂજા લેશું, પછી દક્ષિણના લેશું, આવી રીતના. તો આ તો ભવિષ્યની ઘટના છે, હજી ઘટી જ નથી તો કેવી રીતના આપણને ખબર છે? તોય આપણને અનુમાન જ્ઞાનથી ખબર છે ને કે આવી રીતના થવાનું છે. તો જો આપણા જેવા મંદ બુદ્ધિ જીવોને આટલું અનુમાન જ્ઞાનથી પણ ખબર છે તો કેવળ જ્ઞાની ભગવાનને સાક્ષાત ન જણાય એમાં શું નવીનતા? એમાં પ્રશ્ન શું ઊભો થાય? જો કેવળ જ્ઞાની ભગવાન ન જાણી શકે તો આપણા જ્ઞાનમાં ને એમના જ્ઞાનમાં શું ફરક? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કેવળ જ્ઞાનને દિવ્ય તો ત્યારે જ કહેવાય જ્યારે એ આવી રીતના લોકાલોકનું બધું જ જાણે છે. એક આપ્ત મીમાંસા કરીને ગ્રંથ છે સમનભદ્ર આચાર્યનો, એમાં બહુ જ સરસ આખું લોજિકલ એક્સપ્લેનેશન છે. શરૂઆતની મારા ખ્યાલથી 12-15 ગાથાઓમાં જ એમાં એમ પ્રશ્ન એમણે ઉપાડ્યો કે શરૂઆત તો એવી રીતના કરી કે હે જિનેન્દ્ર ભગવાન, તમે પૂજ્ય કોને કારણે છો? એવી કઈ વસ્તુ તમારામાં છે કે હું તમને પૂજું? પછી એમણે જ આન્સર મૂક્યા લોજિકથી કે શું તમારું રૂપ બહુ સુંદર છે એટલે હું તમને પૂજું? તો કે ના, એવા બાહ્ય લક્ષણો, રૂપ છે અથવા તમારી પાસે બહુ નિધિઓ છે, બહુ હાથી ઘોડા છે, એવું કઈ છે? તો કે ના, એવું તો દેવોને કે એવું તો મોટા રાજાઓને પણ દેખાય છે. પછી એમણે બીજો તર્ક મૂક્યો કે શું તમારી પાસે બહુ રૂદ્ધિઓ છે એટલે હું તમને પૂજું? કે ના, એવી રૂદ્ધિ તો માયાવીઓને પણ જોવામાં આવે છે, એટલે એના કારણે પણ તમે પૂજ્ય નથી. તો હું કોના માટે તમને પૂજું? શું તમે ભવિષ્યની વાત જાણી શકો છો, ભૂતકાળની વાત પણ જાણી શકો છો, એટલે માટે હું તમને પૂજું? તો કે ના, એવું જ્ઞાન તો જે કોઈ તપસ્વી આદિ હોય ને અવધિ જ્ઞાન પ્રગટ થયું હોય એને પણ ખ્યાલ આવે છે, તો હું તમને કોને કારણે પૂજું? તો પછી પોતે જ આન્સર આપે છે કે તમે વિતરાગી છો અને તમે સર્વજ્ઞ છો, અને આવી આવા બે લક્ષણો બીજા કોઈ જીવને જોવામાં આવતા નથી, એટલે એના માટે થઈને તમે મારા પૂજ્ય. જો બે જ કયા, વિતરાગી ને સર્વજ્ઞ, ત્યાં હિતોપદેશી બી ન કીધું, કેમ કે ઉપદેશ આપનારા બી ઘણા મળી જાય છે, પણ વિતરાગી અને સર્વજ્ઞ એ લક્ષણ ફક્ત જિનેન્દ્ર ભગવાન ના જ હોઈ શકે, બીજા કોઈના નહીં. બરાબર, આટલું તો કીધું. હવે આગળ એમણે કહ્યું કે તમે સર્વજ્ઞ છો કેવી રીતના સિદ્ધ થાય છે? આપણે તો એ વાત ચાલે છે ને અહીંયા. તો ત્યાં બે પ્રકારે વાત કરી, એક છે સર્વજ્ઞતાની સામાન્ય સિદ્ધિ, કે વિશ્વમાં કોઈક ને કોઈક જીવ સર્વજ્ઞ હોવો જ જોઈએ, એટલે સર્વજ્ઞતા જેવી કોઈ સત્તા છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્યાં લોજિક મૂક્યું કે જો કીડી આદિ છે એનું જ્ઞાન બહુ હીન છે, મનુષ્યનું જ્ઞાન એનાથી અધિક છે, દેવોના જ્ઞાન જોઈએ તો એ મનુષ્યથી બી અધિક છે, અને આવી રીતના કોઈ રુદ્ધિધારી મુનિરાજ આદિ હોય, 12 અંગ 14 પૂર્વના જ્ઞાતા હોય, એમના જ્ઞાન પણ બહુ અધિક છે. તો આ ટ્રેન્ડ જોવામાં આવે છે ને, ઓછા જ્ઞાનથી અધિક જ્ઞાન સુધીનો. તો એવું જ્ઞાન પણ કોઈ હોવું જોઈએ કે જે પૂર્ણ જ્ઞાન હોય, માટે સર્વજ્ઞતા વિશ્વમાં છે, એ એક લોજિક આપ્યું. પછી બીજું લોજિક આપ્યું કે આ વિશ્વમાં 6 દ્રવ્ય છે. હવે એ 6 દ્રવ્ય છે એ કોણે જાણ્યા? કોઈક ક્યાંક કોઈક ક્ષેત્રે કદાચ કોઈ 7મું દ્રવ્ય પણ હોય, અથવા ક્યાંક કોઈ કાળમાં એ 7મું દ્રવ્ય ઉત્પન્ન થઈ શકે. તો ત્યાં લોજિક એવી રીતના આપ્યું કે જો હું અહીંયા બેઠો છું તો અહીંયાની બધી વસ્તુઓ મને સાક્ષાત છે, પણ કોઈ દૂરવર્તી દૂરની વસ્તુ અથવા દૂર કાળવર્તી, બહુ ભૂતકાળમાં હોય, બહુ ભવિષ્યકાળમાં હોય, તો એ મને સાક્ષાત નથી, પણ એવું કોઈક તો હોવું જોઈએ ને કે જે એને સાક્ષાત છે, એને કોઈકને તો જણાય છે. તો એવો કોઈક જીવ હોવો જ જોઈએ જેને બધી જ વસ્તુ સાક્ષાત છે, નહીં તો આ વિશ્વમાં આટલી વસ્તુઓ છે એનું સ્વરૂપ આવું છે એ કેવી રીતના ખબર પડે? એના માટે થઈને સર્વજ્ઞતા હોવી જ જોઈએ, જે ત્રણેય લોક અને ત્રણેય કાળને જાણતું હોય. આવા આવા બહુ જ સુંદર લોજિક આપ્યા છે ત્યાં ઘણા બધા. મેં બે કીધા ને, આવા ચાર લોજિક છે આઈ થિંક. પછી સેકન્ડ કીધું સર્વજ્ઞતાની વિશેષ સિદ્ધિ, એટલે કે હે મહાવીર ભગવાન, હે 24 તીર્થંકર ભગવાન, તમે સર્વજ્ઞ હતા જ એનો મને ભરોસો છે. હવે એ કેવી રીતના સિદ્ધ થાય? એક સર્વજ્ઞતા તો છે, પણ આ વ્યક્તિ સર્વજ્ઞ છે એ કેવી રીતના સિદ્ધ થાય? એ પણ એમણે ત્યાં આખા લોજિકથી આપ્યું છે, તમે વાંચજો, બહુ સરસ છે આખું, આખી આર્ગ્યુમેન્ટ. આ એમણે સ્તુતિ લખી છે, બોલો. આ આપ તો મીમાંસા છે ને, એક સ્તુતિ છે. જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરતા કરતા આવા અલગ અલગ તાર્કિક ન્યાય મૂકે છે. સમનભદ્ર આચાર્યની વિશેષતા શું છે? એમના જેટલા પણ સ્તુતિના પદો હોય ને એ બધા તાર્કિક પદો છે, ભાવના પ્રધાન પદો નથી. જેવી રીતના આપણે કોઈ ભગવાનની ભક્તિ ભાવનાથી કરીએ તો એ ભાવના પ્રધાન છે, અને સમનભદ્ર આચાર્યનું બધા આવા લોજિકલ પદો છે, એટલે એમના પદોમાંથી ઘણું અધ્યાત્મ શીખવા મળે છે. અહીંયાથી તો દેવગતિમાં ગયા છે ને. સમનભદ્ર આચાર્યનું વિદેહ ક્ષેત્રનું આવતું નથી, ના એવું વાંચવામાં આવ્યું નથી. ચાલો આગળ વધીએ. તો આપણે જોયું કે સર્વજ્ઞતાને દિવ્યતા કોણ કહે જો એ ભૂત ભવિષ્યને ન જાણે તો. હવે જો 40 અને 41 બે જોડું છે એક સાથે આપણે જોઈએ કે હવે ઇન્દ્રિય જ્ઞાન માટે જ નષ્ટ અને અનુત્પન્ન જાણવું અશક્ય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં એ જે નાશ થઈ ગયેલો અને ભવિષ્યમાં જે થશે એ જાણવું અશક્ય છે, મતિ શુદ્ધ જ્ઞાનથી નથી જાણાતું. એમ નક્કી કરીએ છીએ, પણ સામે જો અતિન્દ્રિય જ્ઞાન માટે જે જે કહેવામાં આવે તે બધું સંભવે છે એમ સ્પષ્ટ થાય છે. ઈહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને, અક્ષપતિત એટલે કે જે પદાર્થ પર્યાય રૂપે નાશ થઈ ગયો છે, તે ઈહાદિથી જાણતા, અવગ્રહ ઈહાદિ મતિ જ્ઞાનથી જાણતા જે પદાર્થ નાશ થઈ ગયો છે તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય ના જીનજી કહે, કે જિનેન્દ્ર ભગવાન કહે છે આવી રીતના પરોક્ષ રીતે પદાર્થને મતિ જ્ઞાનાદિથી જાણવું એ શક્ય નથી. સામે જો જે જાણતું અપ્રદેશને, હવે કેવળ જ્ઞાન કેવું છે કે જે અપ્રદેશને પણ જાણે છે અને સપ્રદેશને પણ જાણે. અપ્રદેશ એટલે, અપ્રદેશ એટલે એક પ્રદેશી, એટલે જે પુદ્ગલ પરમાણુ સુધીની વસ્તુઓ, અને સપ્રદેશ એટલે બહુ પ્રદેશી, જે સ્કંદ હોય અથવા જીવ પણ અસંખ્યાત પ્રદેશી છે ને, ધર્મ અધર્મ આકાશ કાળ બધા અસંખ્યાત અનંત પ્રદેશી પદાર્થો છે. તો અપ્રદેશને પણ જાણે છે અને સપ્રદેશને પણ જાણે છે, મૂર્તને પણ જાણે છે અને અમૂર્તને પણ જાણે છે. મૂર્ત એટલે શું? મૂર્તિક ને અમૂર્તિક માં શું ફરક? જો જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય ને એને રૂપી કહેવાય, જે દેખાય એને રૂપી ન કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને રૂપી કહેવાય, અને જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ન હોય એને અરૂપી કહેવાય. તો કેવળ જ્ઞાન દેવને જાણે છે. પછી પર્યાય નષ્ટ અજાતને, જેની પર્યાય નાશ થઈ ગઈ છે અને જન્મી પણ નથી, આ બધું ભાખ્યું અતિન્દ્રિય જ્ઞાનને. ભાખ્યું એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં બધું જણાઈ ગયું છે. ચાલો આગળ આવો. હવે જો 42 ગાથામાં થોડોક નવો ટોપિક ઉપાડે છે કે હવે જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે, એવી જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા જ્ઞાનમાં ઉદ્ભવતી નથી એમ શ્રદ્ધે છે. જો જ્ઞેય અર્થે પરિણમે જ્ઞાતા નક્ષાયિક જ્ઞાન છે, તે કર્મને જ અનુભવે છે એમ જિન દેવો કહે. જો શું કહે છે કે કોઈ કોઈ જીવ હજી ક્ષાયિક જ્ઞાની નથી, ક્ષાયિક જ્ઞાની નથી અને પદાર્થને જાણે છે, તો એને ખાલી જાણતો જ રહે એવું બનતું નથી. જેવી રીતના જિનેન્દ્ર ભગવાન કેવળ જ્ઞાનમાં પદાર્થને જાણે છે અને એમને રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી, તો હવે આપણે પણ કહીએ કે હું બી તો પદાર્થને જાણું છું, પદાર્થને જાણવામાં તો કઈ દોષ નથી, તો શું પ્રોબ્લેમ છે? તો હું વિવિધ પદાર્થને જાણવા માટે હું અહીંયા અમેરિકા ફરવા જાઉં છું, અહીંયા ફરવા જાઉં છું, ત્યાં ફરવા જાઉં, હું તો બધે ખાલી જાણવા માટે જાઉં છું, શું પ્રોબ્લેમ છે? એટલે અહીંયા શું કહે છે કે જિનેન્દ્ર, જો અન્વયાર્થ જોઈએ, જ્ઞાતા જો જ્ઞેય પદાર્થ રૂપે પરિણમતો હોય તો તેને ક્ષાયિક જ્ઞાન નથી. જો જ્ઞેય પદાર્થ રૂપે પરિણમતો હોય એટલે કે જ્ઞેય પદાર્થ રૂપે, જ્ઞેય પદાર્થને જાણીને એ રૂપે રાગ દ્વેષ મોહ ભાવથી તન્મય થઈ જતો હોય તો એને ક્ષાયિક જ્ઞાન પોસિબલ જ નથી. એટલે કે જે વિતરાગી છે એમને જ સર્વજ્ઞતા હોય છે, જે વિતરાગી નથી તો એને ક્ષાયિક જ્ઞાન પણ નથી. ખ્યાલ આવ્યો ને? જિનેન્દ્રોએ તેને કર્મને જ અનુભવનાર કહ્યો છે. ખ્યાલ આવ્યો ને? જે જ્ઞેય પદાર્થ રૂપે પરિણમી જાય છે તો એ કર્મને જ અનુભવે છે, કેમ કે કેવળી ભગવાન જાણે તો છે પણ કર્મ રૂપે થતા, એટલે પર પદાર્થ રૂપે થતા નથી, તો કર્મને અનુભવતા જ નથી. જો આગળ 43, તો પછી જ્ઞેય પદાર્થ રૂપ પરિણમન જેનું લક્ષણ છે, એવી જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા અને તેનું ફળ શામાંથી ઉત્પન્ન થાય છે? તો અહીંયા કહે છે મોહ રાગ દ્વેષથી તે ઉત્પન્ન થાય છે. જો ભાખ્યા જીને કર્મો ઉદયગત નિયમથી સંસારીને, તે કર્મ હોતા મોહી રાગી દ્વેષી બંધ અનુભવે. જેવી રીતના આપણે સમજો અહીંથી ત્યાં ગમન કરીએ, તો આપણે અહીંથી ત્યાં ગમન કરવાનો કંઈક ને કંઈક પ્રયોજન છે. પ્રયોજન શું છે? કે સમજો કોઈકને મળવું છે, કંઈક કરવું છે. આપણે સમજો પલાઠી વાળીને બેઠા તો હલીએ છે શું કામ? કેમ કે થોડા વખતમાં આપણને આમાં દુઃખ લાગે છે, તો આકુળતાને દૂર કરવા માટે અન્ય રૂપે પરિણમીએ છે. તો એ જે ગમન છે એ ગમન મોહ રાગ દ્વેષથી પ્રેરિત છે, અને માટે એ ત્યાં જીવ કર્મને જ અનુભવે છે, એટલે કર્મરૂપ ભાવના ફળને અનુભવે છે. હવે જિનેન્દ્ર ભગવાન કેવા છે, ભગવાનના સમોશરણનું ગમન થાય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો ત્યાં ભગવાનને કંઈ દુઃખ થયું એક જગ્યાએ એટલે ગમન કરે છે કે ના, જિનેન્દ્ર ભગવાનને દુઃખ નથી થતું, પણ એમનું જે ગમન છે બધું ઈચ્છા રહિત ગમન છે. એમનું ગમન કેવું છે, એમનું ગમન ઉદય પ્રમાણ છે. જેવી રીતના સમજો મહાવીર ભગવાનનું સમોશરણ 30 વર્ષ સુધી બધે ફર્યું, એમ આપણે કહે ને બધે ફરીને એમણે દિવ્ય ધ્વનિની વર્ષા કરી. તેમનો રૂટ કોણે નક્કી કર્યો હશે કે ક્યાંથી ક્યાં જવાનું, કોણ નક્કી કરે? તમને ઇન્ટરેસ્ટિંગ વાત કહું, પુરાણોમાં વાંચજો એ સમોશરણ ક્યાં ક્યાં ગયું. તમે વાંચો ને તો આપણને અચરજ થાય એવી એવી જગ્યાએ, ચીન ગયું, તુર્કિસ્તાન ગયું, પછી સિંહપુરી સિંગાપોર ત્યાં ગયું, પછી આપણે ભારતની તો બધી વાત આવે જ છે, પણ તમે એક એક નામ સાંભળો તો આપણને અચરજ થાય કે અચ્છા સમોશરણની રેન્જ આટલી મોટી છે. ખ્યાલ આવે છે કે નહીં? કુબેર સમોશરણની રચના કરે છે, પણ ઇન્દ્ર નક્કી થોડી કરે કે સમોશરણને ક્યાં જવાનું. આ તો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન થાય ને ભગવાનનું, તો સમોશરણ વિખેરાઈ જાય પહેલા. અને જિનેન્દ્ર ભગવાન આમ જેવી રીતના આપણે ચાલીએ ને તો આમ આમ પગ આપણા થાય, ભગવાનના પગ એમ ન થાય, એ તો આમ જ હોય, બે પગ જોઈન્ટ જ હોય અને સ્ટેડી બસ આમ આકાશ માર્ગથી ગમન થાય. અને નીચે દેવો કમળોની રચના કરતા જાય અને એ જિનેન્દ્ર ભગવાન આગળ 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 વધતા જાય. હવે ક્યાં ક્યાં જવું, કઈ દિશામાં ક્યાં આવીને અટકવું, એ બધું કોણ નક્કી કરે? તો કોઈ નક્કી નથી કરતું, બસ એ ઉદય પ્રમાણે એવું કાર્ય થાય છે. એટલે એમ કહેવાય કે ત્યાંના ભવ્ય જીવોના ભાગ્યના ઉદય એ સમોશરણ ત્યાં આવ્યું. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે વાત તો કોની કરી કે અજ્ઞાની કેવા છે, અજ્ઞાની મોહી છે, એટલે એમની જે પણ બધી ક્રિયાઓ છે એ કર્મથી પ્રેરિત છે. હવે જો અરિયંત ભગવાનની વાત આવશે, જો 44 અને 45 ગાથા, હવે કેવળી ભગવંતોની ક્રિયા પણ ક્રિયાફળ એટલે કે બંધ ઉત્પન્ન કરતી નથી. આ કેવળ જ્ઞાની ભગવાનનું સરસ છે ને બધું, એમને જે કરવું એ કરે, એમને ક્યાંય કર્મ બંધાય નહીં, એમને ક્યાંય કાંઈ થાય નહીં. કેમ કે એમનો આખો ઉપયોગ, એમનું આખું અટેન્શન ક્યાં છે, અરે પોતાના આત્મામાં નિમગ્ન છે. એમને કોઈ જ પદાર્થનું કાંઈ કરવા ધરવાની કાંઈ ઈચ્છા છે જ નહીં, પણ ઉદય પ્રમાણ થાય છે. જો વાંચીએ, ધર્મોપદેશ વિહાર આસન સ્થાન શ્રી અરિહંતને વર્તે સહજ તે કાળમાં માયા ચરણ જેમ નારીને. આ એક ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતના સ્ત્રીઓ હોય તો એમને માયાચાર સ્વભાવથી જ છે, એટલે અંદરથી એવા વિકલ્પ થાય કે આની બદલે આમ કર નાખીએ તો એમ. એવી જ રીતે જિનેન્દ્ર ભગવાનને આ જે બધા કાર્યો છે, કે જિનેન્દ્ર ભગવાન દિવ્ય ધ્વનિથી ઉપદેશ શું કામ આપે છે, કે કોઈના પર એમને કરુણા આવી એટલે ચલો ભાઈ હું તમને ઉપદેશ આપી દઉં, એમ નથી. એ તો એમને પોતાના એમના ઉદય પ્રમાણ, એ જ્યાં એમની દિવ્ય ધ્વનિ ખરવાની હોય ત્યાં ખરે છે, જ્યારે ખરવાની હોય ત્યારે ખરે છે, એવું કોઈ નક્કી કાંઈ ઓલું હોતું નથી. તો ધર્મોપદેશ વિહાર એમનું આસન એમનું સ્થાન બધું સહજ વર્તે છે. પછી જો 45, આ 45ની ગાથા બહુ ફેમસ છે, કેમ કે લોકો આનું મિસઇન્ટરપ્રિટેશન કરીને આખા ઊંધા જ મિનિંગ કરી નાખે છે. જો આ પ્રમાણે હોવાથી તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત કર છે. વિપાક એટલે ફળ, પુણ્યનો ઉદય આવે ને. જો કેવલ જ્ઞાની ભગવાનને 4 ઘાતી કર્મનો નાશ છે, પણ 4 અઘાતી કર્મ જી છે, તો નામ કર્મના ઉદય એમને શરીર અને બધી રચનાઓ છે. પછી આયુ કર્મના ઉદય હજી મનુષ્ય પર્યાયમાં છે. ગોત્ર કર્મના ઉદય કેમનું ઉચ્ચ ગોત્ર છે. અને વેદનીય કર્મના ઉદય એમને સાતા વેદનીયનો ઉદય ચાલે છે, જેને પુણ્ય કહેવાય. તો સાતા વેદનીયમાં ત્યાં બધું આજુબાજુ સરસ થઈ જાય, ત્યાં કેવળ જ્ઞાની ભગવાનની આજુબાજુ કોઈને ક્રોધ જ ના આવે, કોઈ પ્રકારના ઝઘડા ન થાય, બધી ભૂમિ આદિ જે હોય એ બધી કાંટા રહિત થઈ જાય, મંદ સુગંધિત પવન વાય છે, તો આ બધું તીર્થંકર ભગવાનના પુણ્યનો ઉદય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે પ્રશ્ન એમ છે કે આ પુણ્યનો ઉદય જે એમને ચાલે છે, આ જે પુણ્યનો ઉદય જે એમને થાય છે, તો એ પુણ્યના ઉદય તીર્થંકર છે ને? જો આચાર્ય ભગવાને ગાથામાં શું લખ્યું જો વાંચ્યો, જે પુણ્ય ફળ અરહંતને અરહંત અરહત ક્રિયા ઉદયિકી મોહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિકી ગણી. સેકન્ડ લાઈનને બે મિનિટ ગૌણ કરો. ફર્સ્ટ લાઈન શું કહે છે કે છે પુણ્ય ફળ અરિયંતને, ઉપર જો જે મૂળ પાઠ છે ને પ્રાકૃતમાં પુણ્ય ફલા અરહંતા તેસિમ ક્રિયા પુણોહી ઔદયા, કે અરિયંત ભગવાન પુણ્યના ફળથી જ છે, પુણ્ય ફળા અરહંતા. ખ્યાલ આવે? લોકો આવી રીતના એનું ઇન્ટરપ્રિટેશન કરીને એક ઊંધો જ માર્ગ ચલાવે કે બસ આપણે પુણ્ય કર્યા કરીએ તો અરિયંત થઈ જશે. આજે જ ગુરુદેવશ્રીમાં આવ્યું ને કે કોઈક તો એક રાજકુમાર હતા, રાજકુમારને ખૂબ મંદ કશાયાદિ ભાવ હતા, તો એક કોઈ ગુરુ આવ્યા એમને ત્યાં, તો એમણે નીચે ઉતરીને અહોભાવથી એમને નમસ્કાર કર્યા અને એમને આહારદાન આપ્યું. આહારદાન આપ્યું તો એના પુણ્યના ફળથી એમના બધા કર્મ કપાઈ ગયા અને એનો સંસાર પરિત થયો. મરુદેવી માતાને હાથી ઉપર બેઠા બેઠા જ એમને પુણ્યના ફળથી કેવળ જ્ઞાન થયું. આવું કઈ થાય? ખ્યાલ આવે છે ને? કહેવાનો મતલબ આ પુણ્ય ફળા અરહંતા એટલે શું કે અરિયંત ભગવાનને પુણ્યના ફળમાં આવી બધી ક્રિયાઓ થાય છે, પણ એમને પુણ્યના ફળથી આ અરિયંત પદ પ્રાપ્ત થયું છે એમ નથી. હવે અરિયંત પદ પ્રાપ્ત થયા પછી જે પુણ્યનો ઉદય છે, તો પુણ્યના ઉદયમાં એમની બધી આ ક્રિયાઓ થાય છે. તો પાંચ ભાવ કીધા ને, ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ અને પારિણામિક ભાવ. તો અરિયંત ભગવાનને કયા કયા ભાવ છે? હવે જો એમને ઔપશમિક નથી, એનું કામ પતી ગયું. એમને ક્ષાયોક્ષમિક પણ નથી, એનું કામ પતી ગયું. તો હવે ઔદયિક છે અને ક્ષાયિક છે અને પારિણામિક તો છે જ. હવે ઔદયિક જે બાકીના ચાર ઘાતી કર્મ છે ને, તો એ સત્તામાં હતા અને એમનો ઉદય આવે છે. સત્તામાં હતા ને ઉદય આવે છે ને, એટલે એને ઔદયિક ભાવ કહેવાય છે. પણ એ ઔદયિક ભાવ સેના માટે છે? અરિયંત ભગવાનના ઔદયિક ભાવ સેના માટે છે? કે આજે સત્તામાં પડેલા છે ને એને ખતમ કરવા માટે છે, એને ખતમ કરવા માટે છે. એટલે એમના ઔદયિક ભાવને પણ ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. કે આ કર્મ ઉદયમાં આવે ને એનો ક્ષય થઈ ગયો, આનો ઉદય આવે ને એનો ક્ષય થઈ ગયો, આનો ઉદય આવે એનો ક્ષય થઈ ગયો. ખ્યાલ આવે છે કે? જો એ જ અહીંયા કહે છે ગાથામાં, છે પુણ્ય ફળ અરહંતને. આ જે પુણ્ય ફળ અરહંત કીધું ને, આગળની ગાથા સાથે કનેક્ટેડ છે કે એમનું વિહાર, એમનું આસન, એમનું સ્થાન, એ બધું પુણ્યના ફળમાં એમનું ઓટોમેટિક સહજ વર્તે છે. અને તે અરિયંત ક્રિયા ઉદયિકી છે, કેમ કે એમને જે પુણ્યનું ફળ આવ્યું એ ઉદય ભાવમાં આવ્યું. અને એ ફળમાં એમને જે મોહાદિ વિરહિત એમના ભાવ હોવાને કારણે એમની બધી ક્રિયાઓ ક્ષાયિકી ગણી છે. બધા ભાવ ક્ષાયિક ભાવ જેવા છે. જો થોડું ફાસ્ટ લઈએ, ટાઈમ તો ક્યાં આગળ વધી ગયો, થઈ ગયો ને, આપણે અહીંયા સ્ટોપ કરીએ. ઠીક છે, કાલે બાકીનું લેશું. જો આપણે આ અરિયંત ભગવાનની હજી છ ગાથા બાકી છે આપણી, એટલે આ સર્વજ્ઞતાની જે છેલ્લે એમ આગળ સિદ્ધિ કરશે, તો એમાં એક ટોપિક, આપણે અત્યાર સુધી ત્રણ ટોપિક જોયા. એક તો જોયું ક્રમબદ્ધ પર્યાયનું જોયું, બીજું આપણે જોયું કે આ કેવળ જ્ઞાનમાં ભૂત ભવિષ્યની બધી પર્યાયો સાક્ષાત છે, અને ત્રીજું જોયું કે જે મિથ્યાદ્રષ્ટિ જીવોને મોહાદિ ભાવને કારણે ત્યાં કર્મ બંધાય છે, અને કેવળ જ્ઞાની ભગવાનને બધું સહજ છે એટલે એમની ક્રિયા ક્ષાયિકી છે. આના સિવાય હજી બે ટોપિક આપણને આવશે જે આ સાત ગાથામાં, એની ચર્ચા આપણે કાલે પૂરી કરીને પછી આપણે સુખ અધિકાર શરૂ કરશું. ચિંતવાની સ્થિતિ
સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિ